अबीर संवाद 2492 कर्तक वर्ष 14 मंगलवार तारीख 5/11/63 ना दिने परम पूज्य सद्गुरुदेव श्री कांति स्वामी नो श्री प्रवचन सार शास्त्र नी गाथा 172 मा अलिंग ग्रहण ना बोल 12, 13 अने 14 ऊपर सुवर्ण परिमा प्रवचन
नमो नोए सौरियंतानम नमो नोए सौरियंतानम नमो नुवि सौभागिरियां नमो नुवि सौजयनम नमो नुवि सौ त्रिकालवर्ति श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामद मोक्षदं से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलम नमः समय सारा स्वानुभूत्या चास्ते चित स्वाय भवाय सर्वा
हा प्रवचन सार विनय तत्व प्रज्ञापन अधिकार चाले छे एमां अहींया निश्चय आत्मा नु स्वरूप केवुं छे निश्चय विनय सम्यक दर्शन नो विषय केवो छे ई आई चाले छे બાર થયા બાર બોલ છેલ્લામાં શું કહ્યું બાર થયા ને ભગવાન આત્મા અંતરમાં એને આનંદ ભર્યો છે દ્રવ સ્વભાવ એ ઇન્દ્રિયોના દ્વારા રાગનો અનુભવ એ આત્મા નહીં એ વ્યવહાર આત્મા અથવા અણાત્મા નિશ્ચયથી અથવા બહિરાત્મા ભગવાન આત્મા એ પાંચ ઇન્દ્રિયનું નિમિત્ત અને એને લક્ષી વિકાર એ કઈ એનો સ્વભાવ નથી એનો સ્વભાવ તો અતિન્દ્રિય આનંદ છે એ અતિન્દ્રિય આનંદના અનુસરીને આનંદનો ભોગતા અને આત્મા તેનો ભોગ્ય પર્યાય અને આત્મા ભોગતા આનંદની પર્યાય કે ભોગ્ય આત્મા તેનો ભોગતા એ વસ્તુની સ્થિતિ આત્માની યથાર્થ અંતરાત્માની છે ઘણું બહુ જૂનું કહ્યું ને કે આત્મા વિષ્ણુનો ઉપભોગતા નથી અર્થાંતી હરક શોકનો ભોગતા નથી વિકૃત દુઃખનો ભોગતા એ કઈ આત્મા કહેવાય એક સમયની દુઃખની આત્માના આનંદની ઉલટી વિપરીત વિરુદ્ધ અવસ્થા એ ઇન્દ્રિયના વિષયો તરફના લક્ષવાળી વિકૃત દુઃખ દશા એને આત્મા ભોગતો નથી એ નાસ્તિથી વાત કરી છે અસ્થિથી કહી સમજાય છે કાંઈ અહીંયા વસ્તુની દ્રષ્ટિની અધિકતાના પ્રધાનમાં એક સમયમાં એક સમયની પર્યાયમાં આનંદનો ભોગવટો અને દુઃખનો અનુભવ એક સમયમાં બે ભાગ છે પર્યાય એક છે ને બે ભાગ છે શું સમજાય છે કાંઈ એમાં એ આનંદ સ્વરૂપ ચૈતન્ય એને અનુસરીને આનંદના અનુભવની જે પર્યાય એ ભોગ્યને આત્મા ભોગતા એ અંતરાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે સમજાય છે કાંઈ એ સમયમાં એ જ પર્યાયમાં એક ભાગ દુઃખનો પણ છે પણ એનો ભોગતા દ્રષ્ટિના પ્રધાનપણે અધ્યાત્મની મુખ્યતામાં એક સમયમાં એક જ ભોગતા છે એમ અહીંયા સિદ્ધ કરવો છે સમજાય છે કઈ? પર્યાયિક બે ભાગ, એમાં દુઃખનો એટલે વિષયનો ભોગતા નથી, પણ એક ભાગ જે આત્માને અનુસરીને થાય તેનો એ ભોગતા, તેને અહીંયા આત્મા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની અંતરાત્મા કહેવામાં. હનુમજી, ભારે વિષય આ દાળ ભાત શાક ના મકાન હજીરા ભોગવવા, મકાન મોટરું આ બધું ભોગવે છે આત્મા, એની તો એ વાત જ નથી, એને ભોગવતો નથી, એને ઇન્દ્રિય દ્વારા પરનું લક્ષ કરીને હરખશોક થાય તેનો ભોગતા નથી એમ કહેવું છે. સમજાય છે કઈ? મનભાઈ શું કીધું? આ પૈસાનો ને ચા નો દૂધનો ને માખણ નો ભોગતા નથી એ તો વાત અહીં છે જ નહીં. ભોગવી શકતો નથી, અડી શકતો નથી, પરદ્રવ્યને અડી સ્પર્શી શકતો નથી. છૂ શકતે નહીં, તમારી હિન્દી ભાષામાં પરદ્રવ્ય કે છૂતે નહીં તો ભોગતા કાસે આયા, એ વ્યવહાર છે નહીં. એ તો અસદભૂત કથન અપના દુઃખ કા વેદન કરતે હૈ તબ ઓ ચીજ મેં નિમિત્ત પડા, ઓ કારણ સે અસદભૂત જૂઠા કથન સે કહેને મેં આતે હૈ. સમજાય છે કાંઈ? અહીંયા તો ઇન્દ્રિય દ્વારા એમ કહ્યું છે ને, એવું વિષયોનો ભોગતા નથી, ઇન્દ્રિયોને ભોગવે છે એમ નહીં, પરને ભોગવે છે એ નહીં, પણ ઇન્દ્રિય દ્વારા લક્ષ થયું પર તરફમાં હરખ શોકની લાગણી થઈ, એ પર્યાયનો જે એક અંશ દુઃખરૂપ દશા, એનો ભોગતા એને આત્મા કહેતા નથી, એને બહિરાત્મા કહેવામાં આવે. સમજાય છે કે નહીં ભાઈ? આ બધું સમજવા જેવું છે? ત્યાં બધું મને ફગાર ફગાર મકાવી નથી. ભગવાન આત્મા એક સમયમાં નિજ રસથી ભરેલું તત્વ, એ નિજ રસના વેદનની દશાને ભોગવે તેને ભોગતાને ભોગ્ય, એને અંતરાત્માને તેને ધર્માત્માને તેને આત્મા કહેવામાં. એ હરખ શોકની ઇન્દ્રિયોની વાત નથી, આ ઇન્દ્રિયોને ભોગવાની વાત નથી, વિષયોને ભોગવાની વાત નથી, એના તરફના હરખશોકને ભોગવાની વાત છે, એ આત્મા નહીં એમ કહેતા. અહીંયા તો જે જેનું ભોગ્ય છે અજ્ઞાનમાં, હરખશોકનું ભોગ્ય ભોગતાનું ભોગ્ય છે અજ્ઞાનમાં, ભોગતાનો ઇન્દ્રિયોને પર તો ભોગ છે જ નહીં. હે? આ લોકો કે પંડિતજી તરફથી કહેતા ને કે દરરોજા ખાઈએ છે ને પેટ 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 પેટ, કોણ ખાય ભાઈ? એ તો જળની ક્રિયા, કોણ ખાતે કોણ પીતે ક્યા હૈ? અરે તત્વ કઈ સ્વતત્વ પરકો સ્પર્શે તો અનુભવે, પરકો સ્પર્શ કરતે નહીં, પરકા ભોગ્ય આત્મા ભોગતા, અને ભોગ્ય ત્રણકાળ મેં અજ્ઞાન દશા મેં ભી નહીં. આય તો લિંગ ગ્રહણમાંથી એવું કાઢ્યું છે અર્થ ભગવાન અમૃતચંદ્રાચાર. અરે પ્રભુ અમૃત પિંડ છો ને, એ તે અમૃતથી વિરોધ राग ने द्वेष विकार एक समय नी पर्याय मा दुख रूप दशा एनो आत्मा भोगता नी भोग्य एवो एना मा कोई गुण नथी। समझाय छे काय? हरक शोक नो अभोगता एवो एना मा गुण छे। ए 47 शक्ति मा आवी गयो छे आपणे, ए विस्तार आवी गयो छे बधो। ભરક શોક નો ભોગતા એવો કોઈ ગુણ નથી, દ્રવ નથી। ભરક શોક નો ભોગતા એક સમયના પર્યાયની કૃત્રિમતાનો અજ્ઞાન ભાવે પર્યાય ધર્મમાં ભોગતા હું ને ભોગ્ય એમ અજ્ઞાનમાં માનેલી ચીજ છે પર્યાયમાં। સમજાય છે કાંઈ? દ્રવ્ય વસ્તુ અને એમાં એકી ગુણ એવો નથી કે આત્મા ભોગતા થાય ને વિકાર એનું ભોગ્ય, એવો ગુણ આત્મામાં છે જ નહીં। એવો ગુણ હોય તો સદાય આનંદના ભોગતા રહીત જ આત્મા અનાદિ અનંત રહે। સમજાય છે કાંઈ? કહે છે ઓહો, 10 બોલ 20 બોલ કરીને તો અમૃતચંદ્રાચાર્ય આખું 14 પૂર્વ ને 12 અંગ નું રસ ઉતાર્યું છે એમાં। ભગવાન આત્મા કે છે કે એ વિષયોનો ઉપભોગતા નથી, હરક શોક નો એ ભોગતા નથી, પુણ્ય પાપ ના વૃત્તિઓનું આનંદ થી ઉલટી દશા કે એનું ભોગને ભોગતા એને આત્મા કહેતા નથી, એને બહિરાત્મા કહીએ। બહિરાત્મા વસ્તુના સ્વરૂપથી બહાર ભટકે એને આત્મા કેમ કહેવો? સમજાય છે કાંઈ? બહિર બુદ્ધિ એ હરક શોક ની લાગણી નું ભોગ્ય એ ભોગતા એ બહિર્બુદ્ધિ વાળો બહિરાત્મા એને આત્મા કહેતા ભોગતા નથી। ત્યારે શેનો અસ્તિત્વ ભોગતા? આ તો નાસ્તિત્વ વાત કરી। ભગવાન આત્મા એને કહીએ કે જે વિકલ્પ ને મન ને રાગ થી રહી પોતાનું નિજાનંદ સ્વરૂપ તેના ધ્યેયના લક્ષ્ય ઝરતો પર્યાયમાં આનંદ ઝરતો, એ 5મી ગાથામાં સમયસરમાં આવે ઝરતો। કુનકુંદાચાર્ય કહે છે ને કે અમને અમારા ગુરુજી શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો હતો, એ પ્રચુર સ્વસંવેદનો આનંદ ઝરતો એવો આત્મા, હું 5મી ગાથામાં ઝરતો, જેનો જન્મ વળી કેવો નિરંતર ઝરતો સુંદર આનંદ તેની છાપ વાળું પ્રચુર સંવેદન છે, એનાથી અમારો જન્મ થયો છે। શું કે છે? સમજાય છે કાંઈ? ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ નો રસ અમને અમારા ગુરુએ એવો ઉપદેશ કર્યો છો, શુદ્ધાત્મા તું છો, બસ આ ઉપદેશ કર્યો। જો આ 12 અંગનો ઉપદેશ બધું ભણાવ્યું તો ને, એ બધામાં આ કહ્યું છું, શુદ્ધાત્માનો અમને અમારા ગુરુએ કુનકુંદાચાર્ય કે અમારા ગુરુએ અમને એમ કહ્યું, શુદ્ધાત્માનો ઉપદેશ અમને કર્યો, અમારા પર અનુગ્રહ ને કૃપા કરીને એમ કહ્યું। એમને કહ્યું કે અમારી પાત્રતા હતી તે આવ્યું, આમ ગુલાબ ખાઈને વાત કરી છે, ગુરુજી અમારા ઉપર અનુગ્રહ ને કૃપા કરી, એવો એ જુઓ તો ખરા એની શૈલી છે, અમારી પાત્રતા હતી એટલે અમને આવો ઉપદેશ મળ્યો, એમ ન લેતા ગુરુએ અમને કૃપા કરી અનુગ્રહ કરીને અમને શુદ્ધાત્મા ઉપદેશ આપ્યો, એના એના ભાનમાં અમારો જન્મ છે. પણ કેવો આ જન્મ એટલે પર્યાયની ઉત્પત્તિ. અમે જન્મ્યા નવી રીતે સંસારમાં જે ઉત્પાદ કરતા હતા વિકારનો, એમાંથી નાશ કરીને પ્રચુર સ્વસંવેદન નિરંતર ઝરતો આનંદ મૂર્તિ પ્રભુ, એના ધ્યેયમાંથી પ્રગટ થતો આનંદ અતિન્દ્રિય રસ પ્રચુર સ્વસંવેદન. કેમ કે છઠ્ઠે ગુણ સ્થાને છે ને, ચોથે છે એ પ્રચુર સ્વસંવેદન નથી. તેથી પ્રચુર સ્વસંવેદન શબ્દ કુનકુંદાચાર્ય મૂક્યો છે ટીકામાં અમરચંદ્રાચાર્ય. કેમ કે મુનિ છે એટલે પ્રચુર સ્વસંવેદન આત્માના આનંદનું ઝરમું એનો અનુભવ, એને અમે આત્મા કહીએ. સમજાય છે? કાંઈ મુનિ છે ને એટલે પ્રચુર કહ્યું છે. ચોથે એટલો સ્વસંવેદન ન હોય, ત્યાં પ્રચુર સ્વસંવેદન ચારિત્ર દશામાં આનંદ ચરે, શાંતિ હોય એટલો આનંદ શાંતિ ચોથે હોય નહીં. ત્યાં પ્રચુર નહીં પણ સ્વસંવેદન આત્માના આનંદનું પ્રગટવું, એ ભોગ્યને અમે આત્મા ભોગતા એને અમે આત્મા કહીએ. સમજાય છે? કાંઈ કઈ જાતની વાત આવી છે? હું કરવું કઈ શું પ્રસન્ન માણસ એમ કે કરવું શું, અમારે ધર્મ શું કરવો? કે છે ભાઈ, એક સમયમાં સચ્ચિદાનંદ પ્રભુ એની ઉપર દ્રષ્ટિ કર એટલે એ ધર્મની દશા થઈ એમાં આનંદનો પર્યાય પ્રગટે, તે ભોગીને તું ભોગતા આ વસ્તુના સ્વરૂપમાં નિશ્ચયમાં સચમાં સચ પરમેશ્વર પ્રગટ થયો, પર્યાયમાં પ્રગટ થયો કે હું આનંદ મૂર્તિ છું, મારામાં આનંદ વેદનથી ભાન આવ્યું કે આ બધો આખો આત્મા જ આનંદ છે. સમજાય છે? કાંઈ એને આત્મા કહેવામાં આવ્યો, એને અલિંગ્રહણ કીધું છે. એ હરખ શોક ને વિશ્વથી ગ્રહણ થાય એવો આત્મા નથી. એ બાર બોલ થયા. હજી તો એક પર્યાયમાં બે ભાગ કક્ષણ પડે જગતને. હે, એક પર્યાયમાં બે ભાગ, અહીં તો એક જ ભાગ છે. આંબળ દુઃખની દશાનો અંશ એક પર્યાયમાં છે, દ્રષ્ટિ અંતરાત્મ થઈ અને આનંદને શુદ્ધતાનો અંશ પ્રગટ્યો, એની આરેજરી અશુદ્ધતા ને દુઃખ છે. એ પર્યાયના એક ભાગમાં સાધક છે ને, પૂર્ણ ક્યાં છે? એ ભાગને અભૂતાર્થ ગણી, ગૌણ ગણી, વ્યવહાર ગણી, અભૂતાર્થ ગણી એનામાં નથી એમ કહેવામાં આવ્યું છે. અરે જોતો ખરી તારી વૃદ્ધિ, તારી સંપ્રદાય ક્યાં શું છે કોણ છો એની ખબર વિના કઈ બહાર થી તે કઈ ધર્મ થતા છે? સમજાણું કાંઈ? હજી પહેલું એની રૂચિમાં ન આવે આ વાત, શ્રદ્ધામાં ન બેહે ત્યાં સુધી અંતરના અનુભવમાં પ્રયોગ ક્યાંથી કરે? કે છે ત્યારે પણ એક પર્યાયમાં બે ભાગ એમ પ્રશ્ન કર્યો. ત્યાં છાપામાં આવ્યો, પછી ત્યાં મળ્યા હતા ને હું સુરેન્દ્ર છે ને, સુરેન્દ્રનાથ તીસરીમાં. હા, પછી કોઈ પૂછ્યું કે સુરેન્દ્રનાથ, મેં છાપામાં વાંચ્યો હતો કે એક પર્યાયમાં બે ભાગ ન હોય. મોનગઢ વાળા કહે છે કે એક પર્યાયમાં બે ભાગ હોય. પછી ત્યાં સત્તા થઈ, પછી સત્તા નહીં પણ બાર પહેલા વહેલા આવ્યા ને, જઈને ફાગણ પાંચમ ત્રણ પ્રશ્ન થઈ ગયા, ત્રણ ને પૂછ્યા હતા. ત્યાં નામ સુરેન્દ્ર કીધું, એટલે પર્યાયના બે ભાગ પ્રશ્ન કર્યો. ઠીક, હા પર્યાયમાં બે ભાગ ન હોય, કીધું પર્યાયમાં બે ભાગ હોય. સમજાય છે? કાંઈ હજી તો એક પર્યાયમાં ચાર ભાગ હોય એ ખબર નથી. સંવર હોય, નિદ્રા હોય, આશ્રમ હોય, ભાવ બંધ હોય. આશ્રમ હોય છે ને,
आश्रम ने बंद ले लिया और फिर करे तो मेरी उसमें आश्रम में नलू फेल हो जाए। वो तो अंदर में शुभ अशुभ परिणाम शुभ वक्त है और शुभ भी है थोड़ा हमें पाप है कि नहीं चारित्र मोह का सब है। एक पर्याय आई तो एक गिनने में आई गई हूं ये हरक शोक नो भोगता तेने में आत्मा कहता ये द्वारा आत्मा ग्रहण थी सकते न हरक शोक न भोगता द्वारा आत्मा पकड़ी सका तो समझ में आया समझाई थे कहीं बम्बई वो जी हम भी उन्हें पुआ करो सामाई करो है मोदी अमोदी उन सब माना कह रहा है जो चापा में लखे मन हम चारी कर लो मैं तुम गप्पे गप्पे तुम नहीं है हलो आ क्या तत्व वितरागी तत्व सर्वज्ञ परमात्मा त्रिलोक नाथे है तेम जानो है तेम कयों है कयों तेम है ओहो ये है ये विषयों भोगता एवं अर्थनी अलिंगरण माती प्राप्ति थाय छे। हवे तेरमो बोल तेरमो लिंग द्वारा एटले मन अथवा इंद्रिय वगैरे लक्षण द्वारा ग्रहण एटले जीवत्व ने धारण करी राखूं जेने नथी हारी नखी जाय छे એટલા દોહ પ્રાણ થી જીવતો નથી કે ના દસ પ્રાણે જીવે તેને જીવ કહેતા નથી સાંભળને દસ પ્રાણ લીધું ને ઇન્દ્રિય ને મન ને બધું લેવું પ્રાણ દસ પ્રાણ જડ છે એનાથી જીવે તેને આત્મા કહેતા નથી બીજી વાત દસ પ્રાણ તો જડ ના પણ અંદરની યોગ્યતા દસ પ્રાણને સાથે પર્યાયની યોગ્યતા છે એના જીવે તેને જીવ કહેતા જીવતર કહેતા નથી શું કહ્યું ફરીને લિંગ દ્વારા એટલે મનને ઇન્દ્રિય વગેરે નામ દસ પ્રાણ એ દ્વારા લક્ષણ દ્વારા ગ્રહણ એટલે જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી એટલે અર્થ તો એ છે જો એટલે કે છે ને આત્મા શુક્ર ને આર્તવ ને અનુવિધાઈ નથી વીર્ય નો બિંદુ અને માતાનું આર્ત લોહી એને અનુસરીને જીવે એને આત્મા કહેતા નથી એક વાત એ દસ પ્રાણ થી જીવે એનો અર્થ આ લોહી અને વાર્ત થી શુક્ર થી બનેલું તો દસ પ્રાણ જળ છે મન વાણી દેહ પાંચ ઇન્દ્રિયો શ્વાસ આયોષ એ બધું જળ એ દસ પ્રાણ થી જીવે તેને જીવ કહેતા નથી પણ દસ પ્રાણ ની નિમિત્ત માં પોતાની યોગ્યતા સમયની તેના સંબંધમાં છે એટલે જીવ તો એનાથી જીવે એને જીવ કહેતા નથી સમજાય છે કાંઈ ક્યારે જીવ કોને કહીએ આ વાત નથી લીધી પણ એ વાત આવી ગઈ એ હુરતાળી શક્તિના પહેલી શક્તિમાં ચૈતન ભાવ પ્રાણ આત્મદ્રવ્યને કારણભૂત ચૈતન ભાવ પ્રાણે જીવે તેને જીવ કહીએ છીએ એનો અર્થ ચાલે છે ભાઈ હવે અર્થ એનો શું કહ્યું અહીં તો આ કહ્યું કે લિંગ એટલે મન ને ઇન્દ્રિય વગેરે પાંચ ઇન્દ્રિયો આયુષ્વાસ એના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે જીવત્વ જીવનું ધારી રાખવું જેને નથી દસ પ્રાણ થી તો નથી પણ દસ પ્રાણ ની સમયમાં પોતાની યોગ્યતા અશુદ્ધ ઉપાદાન ની છે એ તો અસદભૂત વ્યવહારના પ્રાણ થી આવ્યા જળ અશુદ્ધ નિશ્ચય અશુદ્ધ નિશ્ચયના જે પોતાના દસ પ્રાણની અંદરમાં અશુદ્ધ ભાવ પ્રાણે અશુદ્ધપણે જે જીવે પર્યાય બુદ્ધિમાં એ પણ આત્માનું જીવકર નથી. હિમલચંદજી બહુ સૂક્ષ્મ વાત હિમલચંદ કહેતે છે એક વાત કે આ બધા ધવલથી વાત કરતે તો ધવલ મેં નિમિત્ત પ્રધાન કા થશે ને ક્યાં હે અભ્યાસ હે કે નહીં. હા વિમલચંદજી, હા વિમલચંદ દેખા નહીં ધવલ કા બહુ અભ્યાસ, બહુ અભ્યાસ ઓર પૌર આયા થે ને બહુ વર્ષ પહેલે તો આયા થા અંદર મેં હમ કમરા મેં બેસે કેવો સમજ ધવલ મેં નિમિત્ત પ્રધાન કથન હે વસ્તુ તો એસી હે આપ તમ કહેતે એસી હે ધવલ કા અભ્યાસ બહુ હૈ ઉસકો સાત સોળા અભ્યાસ જય ધવલ માધવ સમજમાં આયા. એ તો નિમિત્ત પ્રધાન કથન હે હે જ્ઞાન આવરણી જ્ઞાન વિજ્ઞાન ફલાનાથી એસા હુઆ એસા હૈ નહીં વ્યવહાર નહીં સે કથન કરે એસા હૈ નહીં ઉસકો વ્યવહાર નહીં કથન કરતી હૈ. અહીં કહેતે અહીંયા દસ પ્રાણ પાંચ ઇન્દ્રિય મન આયુષ શ્વાસોશ્વાસ આદિ મન વચન ને કયા ભાવ પ્રાણ અશુદ્ધ ભાવ પ્રાણ સમજાય છે કાય એ દ્રવ્ય પ્રાણ થી તો નહીં પણ અશુદ્ધ ભાવ પર્યાય પ્રાણ થી જીવે તેને આત્મા કહેતા નથી એ બહિરાત્મા છે. કોને કહીએ છે આત્મા કે ચૈતન આત્મદ્રવ એને કારણભૂત ચૈતન ભાવ પ્રાણ જ્ઞાનાનંદ ભાવ પ્રાણ એ પ્રાણને અનુસરીને જેની પર્યાયમાં શુદ્ધતાની પર્યાયનું જીવત્વ જીવનું જીવત્વ પ્રગટ થાય એનાથી જીવે તેને જીવ કહેવાય. એ વ્યાખ્યા ભાઈ હજી જીવ કોને કેવો અહીં તો આ તો જીવ જીવે જીવે છે ને આયુષથી જીવે છે ને આયુષથી જીવે અરે સાંભળે ને ભગવાન કઈ પરના સ્થિતિએ જીવે કઈ જીવ કહેવાય અને પોતાની યોગ્યતા તેમાં રહેવાની છે એટલી આયુષ પ્રમાણે યોગ્યતાનું જીવન એ પણ એનું જીવન નથી એનો જ્ઞાતા દ્રષ્ટા છે. અરે જૈન દર્શનની રીત અને એના આત્મદ્રવ્યની પ્રીત શું ચીજ છે એની ખબર્યું વિના ધર્મથી ક્યાં બહારથી ક્યાંથી થતા ભાઈ ભગવાન તારી ચીજ તો આમ નિર્લેપ પડી છે ને નિર્લેપ પડી છે અને લેપ છે વિકાર એ વ્યવહાર નહીં નો વિષય એ છે એ છે જાણવા લાયક સમજાય છે કાંઈ એ ચૈતન દ્રવ્ય વસ્તુ આત્મા ચેતન એના ચૈતન્ય ભાવ પ્રાણ જ્ઞાન દર્શન આનંદ એ ભાવ પ્રાણે પ્રાણનું જીવન છે એ જીવત્વ શક્તિ નામનો ગુણ છે કે જે જીવત્વ શક્તિ ભાવ પ્રાણે જીવે છે એ ભાવ પ્રાણ છે એ આધાર એ ભાવ પ્રાણનો દ્રવ્ય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતા એ ભાવ પ્રાણ દ્રવ્યમાં પણ રહ્યા ભાવ પ્રાણ ગુણમાં રહ્યા અને એમાં પડતા પરિણમન થતા જ્ઞાન દર્શન ને આનંદના પર્યાયનું પરિણમન થયું એ ભાવ પ્રાણ ત્રણેયમાં વ્યાપક થઈ ગયા આ એને આત્મા અંતરાત્મા કહેવામાં આવે. સમજાય છે કાય વિવત્ત શબ્દ પડ્યો છે એમાં જુઓ લિંગ દ્વારા એટલે મન અથવા ઇન્દ્રિય વગેરે લક્ષણ દ્વારા ગ્રહણ એટલે જીવત્વને ધારણ કરવું જીવપણાને પણું બતાવવું છે ને જીવપણું એને ધારણ કરી રાખવું જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા વીર્ય અને આર્તવ શુક્ર એટલે વીર્ય અને આર્તવ એટલે લોહી લોહી કહે છે ને રુધિર માતાનું રુધિર પિતાનું વીર્ય એને અનુસરીને જીવનારો નથી.
સારી વાત થાય છે.
સમજાય છે? કાંઈ એ ટીકામાં છે, નલિંગાત્મનો ઇન્દ્રિયાદી લક્ષણાત ગ્રહણમ દિવસ ધારણમ યસીતિ શુક્ર આર્તમ અનુવિધાયિત્વ અભાવશ. સમજાય છે? કાંઈ ભગવે આમાં ક્યાં રાગ રહી ગયો ને ક્યાં શરીર ને ક્યાં કર્મ ને ક્યાંય રહી ગયા એક બાજુ પર. ભગવાન આત્મા જીવત્વને ધારણ કરે આનાથી જીવત્વ ધારણ કરે એવો નથી, એ કંઈક બીજો જીવત્વ ધારણ કરે. ઓ અમી વાત કે નહીં? ભાવ પ્રાણ અંદરમાં જ્ઞાન આનંદ સત્તા સુખ વગેરે શક્તિઓ પડી છે એને ધરનારું દ્રવ એની દ્રષ્ટિમાં દ્રષ્ટિ પડતા એનું પરિણમન પર્યાયમાં આવ્યું જીવતર શક્તિનું પરિણમન સમ્યક જ્ઞાન પ્રાણ શાંતિ પ્રાણ આનંદ પ્રાણ એની પર્યાય જીવે આ એને જીવ કહેવામાં આવે. હાર નાખ્યા નિશ્ચયની વાત સાંભળીને તો વ્યવહારના પક્ષે હું ક્યાં ભૂલ્યું ક્યાં ગયો આત્મા સાંભળને? આત્મા એક સમયમાં અખંડ અનંત ગુણનો સમાજનો પિંડ પવિત્ર ધામ, હવે આ એક સંસારનું દસ પ્રાણ સંયોગ રૂપે અને એમાં યોગતા રૂપે અશુદ્ધ પ્રાણની એક સમયની પર્યાય એ બધી ગૌણ થઈ ગઈ, જ્ઞાતાનું જ્ઞેય રહી ગયું. અંતર જીવત્વ ભાવ પ્રાણને આધારે જીવનાર પોતાની પ્રણતિમાં નિર્મળ દશા સુખની શાંતિની સત્તાની, સત્તા તો સત્તા છે એમાં કઈ નિર્મળતા હોતી, પણ સત્તાનું પરિણમન આનંદ હારે પરિણમન શુદ્ધ થયું એ શુદ્ધ પ્રાણે જીવે તેને જીવતરની શક્તિ વાવો જીવ કહીએ છે. પૂનમચંદજી કભી મુંબઈ મેં સુના નહીં હો ત્યાં. હા હા ખરી વાત હે કે નહીં? જીવત્વ જીવત્વ જીવ કા જીવપણા ભાવ જીવત્વ દ્રેક જીવત્વ ભાવ ભાવ ક્યા જ્ઞાન ને આનંદ સે દ્રવ ઉપર લક્ષ્ય પડતા ઓ મે સે પરિણતિ હોઈ જીવતર જ્ઞાન દર્શન આનંદ પ્રાણ એનાથી જીવે તેને જીવનું જીવત્વ કહેવામાં આવે છે. પછી એક દસ પ્રાણ પણ જ્ઞાનના જ્ઞેય થઈ ગયા અને અશુદ્ધતાના પ્રાણ અશુદ્ધ નિશ્ચયથી હતા એ પણ જ્ઞાનનું જ્ઞેય થઈ ગયું. સ્વપર પ્રકાશક શક્તિ અમારી એ જ્ઞાનની સ્વપર પ્રકાશ શક્તિ છે. સાતે વચન ભેદ ભ્રમ ભારી જ્ઞેય શક્તિ દ્વિવિધા પ્રકાશી નિજ રૂપા પર રૂપા વાસી એ જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું અનાદિથી એકાંત દસ પ્રાણ જળ અને અશુદ્ધ પ્રાણનો અશુદ્ધ નિશ્ચય એનું જે જ્ઞાન એકનું હતું એ તો પર પ્રકાશિત એકનું એકાંત જ્ઞાન મિથ્યા જ્ઞાન હતું. સમજમાં આવે વકીલ? સમજાય છે કે નહીં? આ લોજિક થી વાત આવે તમારે હે વકીલ છે કે નહીં? વકીલ ને નું સમજાય એમ હોય ત્યાં કેમ કાયદા કાઢે બધા? ભગવાન આત્મા એનો જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ સામર્થ્ય એમ હોવા છતાં તેની વર્તમાન જ્ઞાન દશામાં એકલા અશુદ્ધ પ્રાણ અશુદ્ધ યુગતાને જ્ઞાન જાણે અને અસદભૂત જે છે એને દસ પ્રાણને જાણે એ જ્ઞાન એકનું પર પ્રકાશક હોવાથી તે જ્ઞાન મિથ્યા જ્ઞાન છે એ મિથ્યા જ્ઞાને જીવે તેને જીવ કહેતા. પણ જે જ્ઞાન એને જ્ઞાન જાણે અને અશુદ્ધતા ને એને પણ પર પ્રકાશક તરીકે જાણે એવા સ્વપર પ્રકાશક જ્ઞાન ને સાચું જ્ઞાન કહેવામાં આવે છે. સમજાય છે? કાંઈ આ તો ચૈતન્ય ની લીલા ની વાત છે. હે, કોઈ કહે લીલા રે લીલા અરખ અલખતણી, કોકની લીલા ઈશ્વર ની, એ નહીં એ નહીં. આ ઈશ્વર ભગવાન પોતે જ ઈશ્વર છે. એની લીલા જ્ઞાન ભાવે પરથી જીવું એ માની રહ્યો છે. એની લીલા સમ્ય જ્ઞાને ચૈતન્ય ભાવ પ્રાણે જીવે તેનું એ જીવતર છે. આમાં ધર્મ આવી ગયો પછી પણ છે. આમાં ધર્મ શું? જીવતર નામની શક્તિ અંદર જે આત્મદ્રવ્ય ને કારણભૂત જ્ઞાન દર્શન આનંદ પ્રાણ નું ધારણ એવી શક્તિ વાહન ઉપર દ્રષ્ટિ થવાથી તેની પર્યાયમાં જીવતર પ્રગટ્યું, જીવત્વર પ્રગટ્યું, સમ્ય જ્ઞાન આનંદ ની પરિણતિ રૂપે ભાવ પ્રાણ નું પરિણમન થયું, એ જીવત્વર થયું. આ એને ધર્મ કહેવામાં આવે. ચોક્કસ કરાવે છે, અનેક પ્રકાર થી રીત સમજાવે. વસ્તુ તો જે કેવી છે તે કેવી છે. સમજાય છે કાંઈ? ઓહો, સમ્યક દ્રષ્ટિ જીવ માતાના પેટમાં આવે છે તીર્થંકર આદિ, ત્યારે કહે છે કે લોહીને વીરીને અનુસરીને એનું જીવન ત્યાં નથી. એને અનુસરીને નથી. ભાઈ શાસ્ત્રમાં તો એવું આવે, ગુમસારમાં જીવ આવે એટલે પહેલી સમયમાં આહાર શરીર ઇન્દ્રિય શ્વાસ ભાષા ને મન એ બાંધે અને પછી ક્રમે ક્રમે પૂરી કરે. શરૂઆત હારે કરે ને પૂરી પછી કરે. અહીં કહે છે કે હાંભળ ને એ બધી વાતો નિમિત્ત નું જ્ઞાન કરાવવાની. કોણ શરૂ કરે, કોણ બાંધે, કોણ પૂરી કરે, સમજાણું કાંઈ? એ પરમાણુમાં એ શરૂ થાય ને પરમાણુમાં એ પૂરું થાય. આત્મા તેને ગ્રહતો નથી, આત્મા તેને પ્રણમાવતો. એનો લખાણ આપે ગુણધર મે આનું આમ સીમાનું આમ સીમ. એ ભગવાન સાંભળને ઉડાડી દીધું બધું. એ નિમિત્ત નું જ્ઞાન કરાવવા એ વાત છે બધી. જીવે ત્યાં આમ લાવ્યો, કર્મ લઈને આમ આવ્યો, પાછા લઈને આમ એને પાછા બાંધી. જળ બાંધતો છે આત્મા, પરમાણુ ની પર્યાય આત્મા બાંધતો હોય છે ત્યાં. અહીં તો લોહીને વીર્યનું અનુસરીને પ્રાણ ત્યાં એ જીવે ક્રિયા જ નથી. તેમ એના લક્ષમાં આવેલા જે અશુદ્ધતા નો યોગ અશુદ્ધતા નો એ જીવનું કાર્ય નથી. સમ્યક દ્રષ્ટિ ત્યાં છે, એનું ધ્યેય પડ્યું છે દ્રષ્ટિ ચૈતન્ય ઉપર.
બરાબર,
એના ચૈતન્ય જ્ઞાન ને આનંદ ના પ્રાણે ત્યાં પણ તે જીવતો છે. ત્યાં પણ એના આનંદ ને જ્ઞાન પ્રાણે માતાના પીઠમાં ઝમકી હતી. સમજાય છે કાંઈ? એ આનંદ ને જ્ઞાન પ્રાણ ના જીવતર થી જીવતો છે, ઇન્દ્રિય ને લઈને એની અશુદ્ધ પ્રાણ થી. હા હા, એટલો વિવેક, કેટલું આ ભેદ જ્ઞાન છે. આ ભેદ જ્ઞાન ની વાત છે, જ્ઞાન છે ને. એ
બધું અશુદ્ધ પણ એ પર્ગ નહી ગણો અને તારો પર્યાય મળીન પણ એ ખરેખર તો અશુદ્ધતાની અપેક્ષા પરગણી દ્રવ્યના પ્રાણ ને પરગણી તેનું જ્ઞાતા સ્વભાવ પ્રાણે જ્યાં જીવન જાગ્યું જ્ઞાતા થઈ ગયેલો ઈશ્વર એનામાં બીજું કઈ છે એ જ્ઞાતા દ્રષ્ટાનું જીવન જીવે એને જીવનું જીવતર કહેવાય. હો આ બધા તમારા પૈસા વાળા ક્યાંક બધું ખાધું ને પીધું ને બહુ પૈસા રેડ્યા ને વાતું બહુ કરતા રહ્યો એટલે સર હકમિશન ની વાત હાલતી એકજણે ગયા હતા એના ચૂલાનો ખર્ચ 2.5 લાખ નો 12 મહિને. હો બાપા મેળવ્યું તો ખાઈ પીવે ને ભોગવે ને કોણ ભોગવે ધૂલ અને જેને મળ્યું એ ખાય પીવે શું કહેવાય મોજ મજા મોટરું માથે પંખા ફરે કોણ ભોગવે કોણ લે સાંભળતો એ તો બધી જડની એ જડનો સંસાર જળનો સંસાર એટલે એની પરણતિ એ જળની બધી પરણતિ પર્યાય છે તેમાં હું તેમાં તું સંસર્યો નથી. ખરેખર તું સંસર્યો હોય સંસરણ મિતિ સંસાર તારા સ્વભાવ માંથી ખસીને વિકારી પર્યાયમાં આવ્યો એ તારો સંસાર તારો સંસાર 12માં હોય શકે નહી પૈસામાં નહીં કુટુંબમાં નહીં સંસાર તારો સંસાર પરમાં રહેતો છે. તેથી પ્રવચન સારમાં આગળ સંસાર તત્વને મિથ્યા દ્રષ્ટિ જીવને સંસાર તત્વ કહ્યું છે. દ્રવલિંગી પંડિતજી પાંચ રતન ગાથા હે ને છેલ્લી 5 રતન કે સંસાર તત્વ ક્યાં રહેતા હોગા કોઈ 9 તત્વ મેં છે કોઈ સંસાર તત્વ દૂસરા હોગા. અરે વળિયા સંસાર તત્વ ક્યાં છે નિકાળા કુન કુંદાચાર્ય અરે સુન તો થઈ કે હું પુણ્ય પાપ ના વિકલ્પ ને રાગ ને અનુસરીને જે માને છે કે હું આત્મા છું આ મને ધર્મ થાય છે એવું આશ્રમ ને બંધ તત્વ નો ધરનાર આ એને સંસાર તત્વ મિથ્યા દ્રષ્ટિને કહ્યો. સમજાય છે કાંઈ જેને સંસાર તત્વ દ્રષ્ટિમાંથી ઉડાવી દીધું છે એટલે કે આશ્રમ ને ભાવ બંધો દ્રવ્ય બંધ તો જળ પરમાં ગયું આ તો ભાવ આશ્રમ ને ભાવ બંધ જો પર્યાય નો વિષય હતો ઉડાવી દીધો દ્રવ્ય દ્રષ્ટિએ મારા પ્રાણના જીવનમાં એ છે જ નહીં. સમજાણું કાંઈ આશ્રમનું જીવન મારામાં છે જ નહીં. અમે તો સ્વભાવના ભાવ પ્રાણે જીવનારા જીવ છીએ. હા હા ઉડી ગયું જીવન એનું બધું બહારનું એ રહી ગયું હતું એ સમજાણું કાંઈ આમાં. અરે વાત ભાઈ અટપટી કેટલું આમાં સમજવું. અરે ભગવાન કાંઈ નથી એ તો બહુ સરળ સત સરળ છે સત સીધું છે સત સમીપમાં પડ્યું છે બહારમાં ક્યાંય નથી. તારા નજરને આવશે રે તે નિરીક્ષાનો નયણે હરી એ અનુમતિમાં આવે છે. બોલા ભાઈ દોણત્રામમાં હતા ને નાના લાલ એમ બોલતા તારા નજર ને આળસે રે તે નિરખ્યાન નજરે હરી. તારી નજરો પ્રાણ ને જળ ને રાગ ઉપર જાય છે એ નજર ચૈતાનંદ નજર નો કરનાર ભગવાન એના ઉપર નજર પડતા એ જીવતર જીવનું સફળ થઈ જાય છે. સમજાય છે કાંઈ એને જીવ કે મારી ભાઈ ભગવાન નું જીવી જુદી જાતનું. ભગવાનભાઈ આ ભગવાન નો જીવી જુદી જાતનું કેવલી તીર્થંકર વાળે આને જીવ કેવો ને આને જીવતર કેવું કેટલા બોલ થયા 13 થયા હવે 14 લિંગ નું એટલી મેહનાકાર નું પુરુષાદી ના ઇન્દ્રિયના આકારનું ગ્રહણ જેને નથી શું કે છે
પુરુષના દેહ નું ચિહ્ન ને સ્ત્રીના દેહ નું ચિહ્ન એ આત્માને નથી. એ વળી કઈ સાધન કરીને પુત્ર જન્માવે કે આ જન્ય થાય ની જનક થાય આત્મામાં નથી એમ કે છે. જસકો એમ જ હાલે છે, માને છે કે આ જનક છે પિતા, પુત્ર નું કે જન્ય છે માતા. અહીં ના પાડે બાપા એમ ન હોય, ભાઈ કોઈ દ્રવ્ય કોઈ જન્ય જનક હોઈ શકે? ક્યાં દેખો મેહનાકાર નું એટલે પુરુષ આદિ એટલે સ્ત્રી આદિ લેવું, પુરુષ સ્ત્રી ને નપુંસક ત્રણે લેવા. ત્રણ ના જે આકાર છે દેહ ના, લિંગ ના આકાર, ઇન્દ્રિય નો આકાર, એની આકાર નું ગ્રહણ જેને નથી એ આત્મા એને પકડ્યું નથી, એ આત્મા નો આકાર નથી, આત્મા એ સાધન દ્વારા કામ કરતો નથી. હવે આ સાધન દ્વારા કામ કરતો નથી એટલો શબ્દ મૂક્યો, હવે એનું સ્પષ્ટીકરણ. સાધન નથી એવો પાઠ. લિંગ નો એટલે મિહન આકાર એટલે પુરુષાદી ના ઇન્દ્રિય ના આકાર, એનું ગ્રહણ જે એને નથી. આ રીત અલિંગ ગ્રહણ છે, એટલે કે આત્મા લૌકિક સાધન માત્ર નથી. એ પુરુષ ને જન્મ આપે ને પુરુષ ને પુરુષ નો પિતા થાય એવું સાધન એની પાસે નથી. એ પૂર્ણભાઈ જડના સાધન છે, આત્માના ક્યાં સાધન છે? અંદર એક વિકલ્પ પૂછો ને કે આ પ્રમાણે આમ હું લઉં આમ કરું એ પણ એનું સાધન નથી. સમજાય છે? કાંઈ પુરુષ ઇન્દ્રિય અને જન્ય ઇન્દ્રિય સ્ત્રીની એ આત્મામાં છે જ નહીં. આત્મા એ ગ્રહણ કરી નથી. એ જગતના પરમાણુ નો પર્યાય તે ટાણે તે રીતે પરિણમેલો છે, એ આત્મા એ ગ્રહ્યો નથી. આત્મા એને સાધન બનાવી અને પુત્ર ઉપજે તો ઉપજાવે, આત્મામાં નથી. વાત ક્યાંય બોલ્યા દિગંબર સંતો નાગા બાદશાહથી આગા હા ફાટ્યા પ્યાલાને અંદરથી. અનાદિ કેવળ જ્ઞાની નો પંથ એ માર્ગ ની રીત એ ધર્મ ધોરણદાર સંતો એ ધારી રાખ્યો છે. આ માર્ગ છે ભાઈ, સમજાય છે? કાંઈ બોલા કે પણ વ્યવહાર તો અમે આ પુત્ર ને છે ને સાંભળ ને વ્યવહાર એટલે તને વિકલ્પ આવ્યો કે આમ બસ. બાકી ઇન્દ્રિય જડ છે, એ જડ નું ગમન હલન ચલન એ બધું જડ ને કારણે થાય, તારી પર્યાય ને રાગ ને કારણે બિલકુલ નહીં. તારી રાગ ની હયાતી તારી પર્યાયમાં, તારા જ્ઞાન ની વિચક્ષણતા કે ઉકાસ તારા પર્યાયમાં, એ જડના ઇન્દ્રિયોમાં કઈ પણ તારો પર્યાય કામ કરે ત્રણ કાળ ત્રણ લોકમાં નહીં. કાણી વાર માં સાંભળ્યું નહીં કોઈ સાંભળ્યું વિસ્તાર માણસ કેવા તમે મોટા બાવો કઈ ગયા ચિમનભાઈ જ્યાં ચિમનભાઈ ના મુખ્ય હાથ જમણો હાથ મોટો માલિકી જ્ઞાન આ કે મને ખબર નથી ત્યાં બધું ડાપણ કર્યું શું એ ડાપણ તે જ હાલતો નથી. અહીં તો કીધું ના કે નજીકમાં રહેલી ઇન્દ્રિયના આકાર આ એનું ગમન એનું પરિણમન એનું ઊંચું નીચું થવું આત્માને આધારે ત્રણ કાળ ત્રણ લોકમાં સ્વતંત્ર તે પરમાણુના તે કાળે ક્ષેત્રાંતર રૂપાંતર થવાના પર્યાય ને કાળે તે થાય છે
બરાબર.
આત્મા થી બિલકુલ નહીં. હા 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 બોલી એલા અજીવ ને અજીવ બે જુદા એ અજીવની પર્યાયનો તું કરતા તારું સાધન તારા સાધન મને એને બનાવ્યું કામમાં લે કે અમે કામમાં તો લીધું એટલું કામમાં લઈ શરીરનો સદુપયોગ કરીએ જગતના કામ હતું કે ફલાણાના કામ હતું હું કહેતો છું કહ્યું પણ ભાઈ એ નહીં જેબરભાઈ અમારે આવ્યા હતા ને જેબરભાઈ છે ના મોટા અહીંયા હતા એવું થયા પંદરની સાલ વર્ષ બેઠા પછી અમારા શરીરનો સદુપયોગ કેમ કરો શરીરનો સદુપયોગ એટલે શું કહ્યું આ જળની પર્યાયનો સદુપયોગ આત્મા કરી શકતો હોય છે એ તો પણ બચારા એના માને કે વાત તો કઈ મારા છે કે બીજી છે આ શરીરનો ઉપયોગ આ માટી એ જગતના તત્વો તેનું પલટવું રૂપાંતર ક્ષેત્રાંતર થવું એ એના સમયના કાળની એને કારણે છે તારા વિકલ્પને તારા જ્ઞાનની સૂક્ષ્મ દશાની દાપણ દશાના અસ્તિત્વને લઈને ત્યાં કાંઈ છે એ વાત મહાપાખંડ ને અજ્ઞાન છે સમજાણું કઈ એ વાત નું ભાઈ આ ફોડ પાડી પાડીને ભિન્નતા ભેદ જ્ઞાનની વાત કરે એક બોલે નહીં પણ જ્યાં જ્યાં પ્રકાર ભિન્ન ભિન્ન વર્તતા હોય ત્યાં ત્યાં પ્રકારના તેના ભેદના પડખા કેવા એમ બતાવે કે છે લિંગનું એટલે મિહિન આકાર મિહિન આકાર પુરુષાદિની ઇન્દ્રિયનું આકાર પણ એ આકાર એટલું હવે લિંગ એનો અર્થ થયો હવે ગ્રહણ એમું જેને નથી જેને એટલે આત્માને લિંગનું ચિહ્નનું ગ્રહણ પકડ એનાથી બિલકુલ નથી નથી આવવા માંગ્યું લિંગમાં આકાર ગ્રહણમાં એનું પકડવું જેને નથી તે અલિંગ ગ્રહણ છે ભગવાન આત્મા સનુ હજાર ઈસ્વીના વૃંદમાં પીડ્યો ચક્રવર્તી સખંડના રાજમાં બેઠો ચક્રવર્તી અને એ તો જયારે લગ્ન કરે ત્યારે તેને દરરોજ ત્રણસે પાંચે રાજકુમારી યારે લગ્ન કરે ત્યારે નીકળ્યા તક સાધવા ભરત ચક્રવર્તી સાધવા રાજાની કન્યાઓ દરરોજ 200-300-400 આવે પાણી ગ્રહણ કરે સમજાય છે વિષય કે ના હા બાવ એ શરીરના પરમાણુના આકારે રચાયેલી ઇન્દ્રી એને સાધન બનાવીને આત્મા કઈ સાજ કરે એવું છે જ નહીં આત્મામાં કઈ જાતનો આ ડબ્બો હાલતો છે ડબ્બો એની મેળે હાલે એમ કે છે પાટલા વિન્યા અરે માસર છે સ્ટેશન માસ્ટર હા સ્ટેશન માસ્ટર એક રજકાણ એના સકાળની પ્રણતિ પ્રણમીને ગમન કરી દે છે બીજા રજકણને લઈને નહીં પાટાને લઈને નહીં પણ એ પૈડામાં એક રજકણની ગતિને લઈને બીજાની રજકણની ગતિ નહીં ભગવાન આત્માના જ્ઞાન ને રાગને લઈને આ ઇન્દ્રિયનો આકારનું ગ્રહણ કરીને સાધન બતાવે બનાવે પુત્ર ઉત્પન્ન કરે રણકાળમાં છે દ્રષ્ટિ ઉઠાય જળ ઉપરથી ઉઠાય એનું સ્વામી પણ અને જે રાગ થાય સ્વામી પણ ઉઠાવી દે ભગવાન તો શાંતિનું સાધન છે એ પુત્રનું સાધન નથી ભગવાન આત્મા એનો પુત્ર શાંતિ છે સમજાય છે કાંઈ આવે છે ને મેં એવું જોયું ને પ્રવર્તન સ્થાન પહેલા બાદમાં નહીં દીક્ષા લેવા માંગે ત્યારે પુત્ર ને હે પુત્ર તું મારો પુત્ર નથી છે ને હું જાણું છું કે માત્ર ઓલા પાંચ આચાર ને વ્યવહાર ને કે હું જાણું છું તું મારું સ્વરૂપ નથી પણ જ્યાં સુધી મારી પૂર્ણતા થઈ નથી ત્યાં સુધી તને સાધન વ્યવહાર તરીકે બનાવો ઓલા ભાવ વ્યવહાર વિકલ્પ ને તારા પ્રસાદ થી પ્રસાદ થી નો અર્થ નિમિત્ત છે એમ વાત છે ત્યાં વ્યવહાર ના પ્રસાદ થી નીચે પ્રસિદ્ધ થાય જોવો એમાં લખ્યું સાંભળ ને હવે એ તો વ્યવહાર નહીં ના કરતો પહેલા તો કહ્યું તું મારું સ્વરૂપ નથી વ્યવહાર જ્ઞાન ના આચાર વ્યવહાર દર્શન ના આચાર વ્યવહાર ચાર્ક ના આચાર વ્યવહાર તપન તું મારું સ્વરૂપ નથી એમ પહેલું કહ્યું પણ જ્યાં સુધી પૂરણ મારી દશા ન થાય ત્યાં સુધી વચ્ચેમાં આવો વિકલ્પ નિમિત્ત નો આવ્યા વિના એથી એને વ્યવહાર થી સારા પ્રસાદ એ પૂર્ણ ન થાવ ત્યાં સુધી તને સાધુ સાધે કોને રાગ નું સાધન કરવું થયે છે વ્યવહાર ના કથન બધા છે આય કે છે કે ઇન્દ્રિય નું સાધન બનાવીને આત્મા ઉપયોગ કરી શકે દીકરાને જન્મ આપી શકે માતા દીકરાનો જન્મ દઈ શકે વસ્તુના સ્વરૂપમાં સચના પેટમાં એ નથી અજ્ઞાની એ અસત ઉભું કરીને કલ્પનાથી માન્યો સમજાણું કાંઈ મુજન આ ગર્ભ દિગંબર કહેવાય આ લોકો જો ગર્ભ દિગંબર સમજે દિગંબર માં જન્મ લ્યા ગર્ભ શ્રીમંત કહેતા હે કે નહીં ગર્ભ શ્રીમંત પૈસા વાળા માં જન્મે તો ગર્ભ શ્રીમંત કહે કે દીકરીઓ જન્મે એ આ દિગંબર માં જન્મે ગર્ભ દિગંબર તો એક ઓલા પંડિત કે છે કે જેટલા દિગંબર માં જન્મે બધા ભેદી ને એની છે હમણાં એમને મળી ગયા ત્યાં જયપુર માં જેટલા દિગંબર માં જન્મ્યા એ બધા ભેદ જ્ઞાની તો હે ક્યાં શરીર આત્મા માં નથી ભેદ જ્ઞાની છે હવે એને ચારિત્ર કરવાનું હા 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 અરે આ તે શું થયું પણ કોઈ શરીર થી ક્રિયા છો સરળ ક્યાં હે સમજ મેં આયા શું કે છે દેખો થોડી થોડી ભાષા ગુજરાતી હવે સમજાય થોડી થોડી સમજ ના ઓ પુત્ર હે ઉચા ઓ સુમેર ઉચન વર્ણી ખા ને જગા તરીકા ઉચા દીકરા હે ઓ ધરી ના સમજે ઉચકા આયા સમજ મેં આયા ક્યાં કહેતે હે કે ઓહો આત્મા ઓ જળ વીર્યને એને અનુસરીને જીવે તેને અમે જીવ કહેતા નથી એ જળનું જીવન પછી કહ્યું કે આ લોક સાધન માત્ર આ લોક સાધન લૌકિક ઇન્દ્રિય સાધન આત્માને હે નહીં એ તો જળના સાધન છે એ જળના સાધન આત્માને છે એક પણ પરમાણુનું અહીંયા રહેવું પરણવું બદલવું પોતાને આધીન છે આત્માને આધીન એક પરમાણુ ઊંચી નીચી આંખ થવું એ આત્માને આધીન નથી એ 49 ગાથામાં આ ગયું અરસંગ અરુવંગ ગંધંગ અરસંગ સમજાય છે કઈ આમાં માય મુજ નહી હે કમાલ કી બાત હે લેખો તો ખરાબ છે આ રીતે આત્મા માત્ર નથી એમ કેમ કહ્યું લૌકિક સાધન માત્ર વળી શબ્દ લીધો એટલે એમાં જરી વિકલ્પ આવ્યો હતો આમ થાય એટલું એને જરી વ્યવહાર સાધન બનાવ્યું પેલા વિકલ્પ નહીં પણ એટલા માત્ર નથી એ નિર્વિકલ્પ સાધન આત્મા છે વ્યવહાર થયો સમજાય છે કઈ વિકલ્પ ધરનો નહીં આમ આમ કરું આ પુત્ર થાય આમ થાય ફલાણું થાય એ વિકલ્પ આવે છે ને ઘણી દીકરીઓ થઈ તો આખી તો પુત્ર થાય ઢીકણું થાય થયા તારા તારે આદિન છે સમજાણું કઈ અહીં કહે છે કે આત્મા લૌકિક સાધન નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. સૌથી આ લોકો પંદરમો દેવાય.